SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન તથા વિઝા અંગેના નિયમોમાં ફેરફાર થયા છે અને વાર્ષિક માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરાયો છે, તો બીજી તરફ કેટલાક નવા વિઝા ઉમેરવામાં આવ્યા છે. આવા જ એક વિઝા છે ન્યૂ સ્પોન્સર્ડ પેરેન્ટ વિઝા. આગામી એપ્રિલ 17 ઓસ્ટ્રેલિયન સરકાર અહીં રહેતા વિદેશી મૂળના લોકોના માતા પિતા અહીં ઓસ્ટ્રેલિયા લાંબા સમય માટે રહી શકે તે માટે નવા વિઝા અમલમાં લાવી રહી છે. તો આ વિઝા શું છે, કેટલા સમય સુધી સ્પોન્સરના પેરેન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રહી શકશે અને તેની ફી વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ. પાર્થ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યા છે આજે અને મને તમે આ મોકો આપ્યો છે તેના માટે હું તમારો આભારી છું.
પાર્થ, પેરેન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના દીકરા કે દીકરી સાથે લાંબા સમય માટે રહી શકે તે માટે સરકાર નવા સ્પોન્સર્ડ પેરેન્ટ વિઝા લાવી રહી છે, તો તેના વિશે થોડી માહિતી આપશો?
હા, ટેમ્પરરી વિઝા ઇમિગ્રેશન હમણાં જ ડિક્લેર કર્યું છે માર્ચ મહિનામાં, કે જેમાં એમણે કીધું છે કે નવી સ્ટ્રીમ ટેમ્પરરી સ્પોન્સર્ડ માઇગ્રેશન માં સબ ક્લાસ આનો છે 870-870, કે જેમાં ઇમિગ્રેશને એવું કર્યું છે કે તમે કન્ટિન્યુઅસલી એક સાથે અહીંયા 3 વર્ષ કે 5 વર્ષ સુધી રહી શકો છો, સિવાય તમારે ઓસ્ટ્રેલિયાની બહાર ગયા વગર, કે જેની ફીસ તમારે થોડી હાઈ પે કરવી પડે પણ એના તમને બેનિફિટ્સ મળે છે કે તમારે ઓવરસીઝ ટ્રાવેલ ના કરવું પડે અને તમે કન્ટિન્યુઅસલી અહીંયા સ્ટે કરી શકો છો. અને તમારે દર વખતે ટિકિટ બુક કરવાની, જે કે પહેલા જેવું હતું કે તમારે વિઝિટર વિઝા તમને મળે કે 3 મહિનાના 6 મહિનાના 1 વર્ષના, કે જેમાં તમારે અહીંયા આવવાનું પછી તમારે પીરિયડ્સ ખતમ થતો હોય એટલે તમારે પાછું જવું પડે, એ તરીકે તમારે આમાં એ ફાયદો મળે છે કે તમે કન્ટિન્યુઅસલી અહીંયા રહી શકો છો અને ગવર્મેન્ટ અહીંયા જે બી ફેસિલિટીઝ, તમે જે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું તમને ફેસિલિટીઝ મળે છે, એ બધું તમને અહીંયા ફાયદો મળે છે કે જેમાં તમે કન્ટિન્યુઅસલી રહી શકો છો.
તો 3 વર્ષની અને 5 વર્ષના વિઝાની ફી શું છે?
3 વર્ષ તમારે એકી સાથે રહેવું હોય તો એની ફીસ છે $5,000 ઓસ્ટ્રેલિયન ડોલર, અને જો તમારે 5 વર્ષના વિઝા લેવા હોય કન્ટિન્યુઅસ તો એની ફીસ છે $10,000. આમાં તમને 2 ઇન્સ્ટોલમેન્ટ મળશે, તમારે જ્યારે એપ્લિકેશન એપ્લાય કરો ત્યારે તમારે પેમેન્ટ કરવાનું હોય અને જ્યારે ઇમિગ્રેશનને તમને લાગે છે કે તમે બધી રિક્વાયરમેન્ટ મીટ કરો છો અને તમે તમને વિઝા મળવા પાત્ર છે ત્યારે તમને બાકીનું પેમેન્ટ હશે, એ તમને કહેશે કે તમે આ પેમેન્ટ કરો અને તમને વિઝા આપશે. એ પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ હજુ સુધી ઇમિગ્રેશને કીધું નથી કે એક્ઝેક્ટલી કેટલા છે, પણ ટોટલ ફીસ 3 યર્સના વિઝાની 5,000 છે અને 5 વર્ષના વિઝાની 10,000 છે.
તો શું આ 5+5 એટલે કે 5 અને 5 વર્ષના વિઝા છે કે સતત 10 વર્ષ માટે ઓસ્ટ્રેલિયામાં રહી શકાય?
આ વિઝામાં જનરલી ઇમિગ્રેશને 2 કેટેગરી બહાર પાડી છે, જેમાં એક છે જેમાં કન્ટિન્યુઅસલી એકી સાથે તમે 3 વર્ષ રહી શકો છો અને બીજી સ્ટ્રીમ છે જેમાં તમે એકી સાથે 5 વર્ષ રહી શકો છો. આમાં કોઈ એવો ઓપ્શન નથી કે તમે કન્ટિન્યુઅસલી 10 વર્ષ માટે રહી શકો છો. તમારે 3 વર્ષના વિઝા પહેલી વાર મળે તો એના તમે એક્સટેન્ડ કરી શકો છો, જેમાં તમારે મિનિમમ ઓછામાં ઓછા 90 ડેઝ 90 દિવસ ઓવરસીઝ એટલે કે ઓસ્ટ્રેલિયાની બહાર રહેવું પડે, પછી તમે બીજી વાર વિઝા એપ્લાય કરી શકો છો. એટલે એવી રીતે તમે ટોટલ કરીને મેક્સિમમ 10 વર્ષ સુધી રહી શકો છો આ 870 વિઝા પર, જે નવી સ્ટ્રીમ આવી છે એના પર, પણ તમે 10 વર્ષથી વધારે આ વિઝા બી ફરીથી ના લઈ શકો. એટલે ટોટલ બધા મળીને તમે એકી સાથે 3 વર્ષ રહી શકો, કાં તો 5 વર્ષ કન્ટિન્યુઅસ રહી શકો અને ટોટલ 10 વર્ષ. એટલે 5 વર્ષના મારે 2 વાર વિઝા લેવા હોય ત્યાં સુધી મને મળે, પણ ત્રીજી વખત મને ના મળે. 3 વર્ષના વિઝા લેવા હોય તો ટોટલ 10 વર્ષ સુધી હું રહી શકું, એટલે મલ્ટિપલ ટાઈમ્સ હું 3 વાર 4 વાર એપ્લાય કરી શકું.
આ વિઝા અંતર્ગત કોણ પોતાના માતા પિતાને સ્પોન્સર કરી શકે, શું તેના માટે કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે?
હા, જો તમારે કોઈને સ્પોન્સર કરવા હોય તો તમારે થોડી રિક્વાયરમેન્ટ્સ, ઓછામાં ઓછી જે રિક્વાયરમેન્ટ્સ છે એ તમારે મીટ કરવી પડે. જેમ કે તમે એઝ અ સ્પોન્સર તમે કોઈને તમારા પેરેન્ટ્સને બોલાવવા હોય તો તમારે પહેલા એ પ્રૂવ કરવું પડે કે તમે એટલીસ્ટ ઓસ્ટ્રેલિયન પરમનન્ટ રેસિડન્ટ છો કે સિટીઝન છો, અથવા તો તમે એલિજિબલ ન્યૂઝીલેન્ડ સિટીઝન છો, જે અહીંયા 2001 પહેલાથી રહે છે ન્યૂઝીલેન્ડ સિટીઝન્સ, તો એ એલિજિબલ ન્યૂઝીલેન્ડ સિટીઝન કહેવાય. એટલે કાં તો તમે પર્મનન્ટ રેસિડન્ટ હોવા જોઈએ, ઓસ્ટ્રેલિયન સિટીઝન હોવા જોઈએ કે એલિજિબલ ન્યૂઝીલેન્ડ સિટીઝન હોવા જોઈએ કે જે 4 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. ચાર વર્ષનો સ્ટે કમ્પલસરી કન્ટિન્યુઅસ નથી, એટલે તમે એકી સાથે ચાર વર્ષ રહેલા હોય એવું જરૂરી નથી. તમે ઓવરસીઝ ઓસ્ટ્રેલિયાની બહાર તમે ટ્રાવેલ કર્યું હોય તો બી એ તમે ગણાઈ શકો છો, અને જરૂરી નથી કે તમે પર્મનન્ટ રેસિડેન્સી પર જ ચાર વર્ષ રહેલા હોવા જોઈએ. તમે ટેમ્પરરી કોઈ વિઝા પર અહીંયા ચાર વર્ષ, જેમ કે ઘણા બધા લોકો અહીંયા આવે છે પહેલા સ્ટુડન્ટ વિઝા પર, પછી કોઈ વર્ક રાઇટ્સ વર્ક વિઝા લે છે અને પછી પર્મનન્ટ રેસિડેન્સી એપ્લાય કરે છે. તો ટોટલ ચાર વર્ષ તમે રહેલા હોય, વચ્ચે તમે માની લો 3 મહિના ઇન્ડિયા ગયા છો કે ગમે તે બીજી કન્ટ્રીમાં ગયા હો છો, એ બી તમારી 4 વર્ષની અંદર પીરિયડની અંદર ગણાય. એટલે તમારે બીજા 2-3 મહિના વધારે વેઇટ કરવાનું એવું કોઈ જરૂર નથી. એટલે ઓછામાં ઓછા 4 વર્ષથી તમે અહીંયા રહેતા હોવા જોઈએ. તમારી એઝ અ સ્પોન્સર તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. તમારી રિલેશનશીપ તમારા પેરેન્ટ્સની જ હોવી જોઈએ, કાં તો તમે બાયોલોજિકલ પેરેન્ટ હોય કે તમે સ્ટેપ પેરેન્ટ હોય, જેમાં મમ્મી કે પપ્પા સુધી તમે સ્પોન્સર કરી શકો છો, અને એટ અ ટાઈમ તમે 2 જણને સ્પોન્સર કરી શકો છો. એના સિવાય તમારે પહેલા તમે કોઈને સ્પોન્સર કર્યા હોય, આ વિઝાની કેટેગરી તો હજુ હમણાં જ બહાર પડી છે, પણ એની પહેલા બીજા ઘણા સ્પોન્સર્ડ સ્ટ્રીમમાં વિઝા હતા કે જેમાં એઝ અ પર્મનન્ટ રેસિડન્ટ કે સિટીઝન તમે સ્પોન્સર કરી શકો છો. તો તમે એ વિઝા સ્ટ્રીમમાં કદી કન્ડિશન તમે ખોટી બ્રીચ ના કરી હોવી જોઈએ, અને તમારા અહીંયા કોઈ જાતના ડેપ્સ કલેક્શન ડેપ્સ ના હોવો જોઈએ. એટલે તમે કોઈ જગ્યાએ લોનો લીધેલી હોય અને તમે એને પે ના કરી હોય એવું કશું ના હોવું જોઈએ. અને એના સિવાય તમારી ઇન્કમ, તમારી ઇન્કમ બી અહીંયા મિનિમમ હોવી જોઈએ કે જે થ્રેશહોલ્ડ હોય છે, જે હજુ સુધી આમાં સ્પેસિફિકલી એવું ડિક્લેર નથી થયું, પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ એક જણ સ્પોન્સર કરતા હોય તો અરાઉન્ડ 45-50,000 ડોલર્સ જેટલો હોવો જોઈએ જનરલી. કારણ કે તમારે તમારા પેરેન્ટ્સને એકોમોડેશન, તમારા રહેવાથી લઈને ખાવા પીવાનો ખર્ચો લઈને હેલ્થ કવર, જે બી અહીંયા ખર્ચા તમે 5-3 વર્ષ જે બી રહેશો એ બધાના ખર્ચા એઝ અ સ્પોન્સરને પૂરા કરવા પડે. એટલા માટેનું તમારે મિનિમમ ઇન્કમ થ્રેશહોલ્ડ હોય કે ઓછામાં ઓછો પગાર તમારો એવો હોવો જોઈએ, એ તમારે પ્રૂવ કરવું પડે. અને તમારે એઝ અ સ્પોન્સર તમારે એ બી પ્રૂવ કરવું પડે કે તમારા કેરેક્ટરમાં કોઈ ઇસ્યુ નથી. એટલે તમારે પોલીસ ચેક્સ ઇમિગ્રેશન આપવા પડે. લાસ્ટ 10 વર્ષમાં તમે જ્યાં જ્યાં રહ્યા હોય ટોટલ 12 મહિના કે એનાથી વધારે, એટલે જેમ કે ઇન્ડિયા હું એઝ અ સ્પોન્સર હું ઇન્ડિયામાં રહ્યો છું પહેલા 4 મહિના, પછી થોડા ટાઈમ માટે અહીંયા આવ્યો, પછી બીજા 4 મહિના ગયો, એટલે ટોટલ હું 12 મહિના કોઈ બી કન્ટ્રીમાં રહ્યો હોય વિધિન લાસ્ટ 10 યર્સ, એટલે છેલ્લા 10 વર્ષમાં હું ગમે ત્યાં રહ્યો હોય ટોટલ 12 મહિના, તે બધી કન્ટ્રીમાંથી મારે પોલીસ ચેક લેવા પડે.
ફક્ત એક જ સમય એક જ વ્યક્તિના માતા પિતા ઓસ્ટ્રેલિયા રહી શકશે કે પતિ અને પત્ની બંને પોતાના પેરેન્ટ્સને એક જ સાથે ઓસ્ટ્રેલિયા બોલાવી શકશે?
એઝ અ સ્પોન્સર હું 2 જણને સ્પોન્સર કરી શકું છું. જો મારે બીજા કોઈને સ્પોન્સર કરવું હોય, જેમ કે મારી પાર્ટનર છે એમના પેરેન્ટ્સને મારે સ્પોન્સર કરવું હોય તો હું કરી શકું છું, પણ એની પહેલા મારે મેં જે 2 જણને સ્પોન્સર કર્યા જેમાંથી મારે ગમે તે એકને વિધડ્રો કરવી પડે, અથવા તો મારા 2 પેરેન્ટ્સને મેં સ્પોન્સર કર્યા હોય તો એ બીજા કોઈ વિઝા પર જાય અને હું 3જાને સ્પોન્સર કરું, એ રીતે ચાલે. પણ ઇન શોર્ટ એટ અ ટાઈમ એક જ ટાઈમે હું કાં તો મેક્સિમમ 2 જણને સ્પોન્સર કરું છું, કાં તો મારા પેરેન્ટ્સ કે કાં તો મારા પાર્ટનરના પેરેન્ટ્સ. તો એટ અ ટાઈમ 2 સ્પોન્સરશીપ. મારે 3જાને સ્પોન્સર કરવું હોય તો 2માંથી એકની મારે પહેલા વિધડ્રો કરવી પડે અને પછી હું 3જાને સ્પોન્સર કરી શકું છું.
આ વિઝા હેઠળ ઓસ્ટ્રેલિયા આવવા માંગતા પેરેન્ટ્સે પોતાના તરફથી શું ધ્યાન રાખવું પડશે?
થોડી રિક્વાયરમેન્ટ એપ્લિકન્ટ સાઈડથી બી છે કે જેમ કે એઝ અ એપ્લિકન્ટ તમે ઓવરસીઝથી એટલે આઉટસાઇડ ઓફ ઓસ્ટ્રેલિયાથી બહારથી તમારે એપ્લાય થાય વિઝા જનરલી. એના સિવાય તમારે 90 દિવસ બહાર વેઇટ કરવું પડે. જેમ કે તમે પહેલા વિઝા 5 વર્ષના લીધા કે 3 વર્ષના કન્ટિન્યુઅસ વિઝા લીધા પછી મારે બીજી વાર એને રિન્યૂ કરાવવા પડે, તો એ કેસમાં મારે બહાર જવું પડે, 90 દિવસ રહેવા પડે, પછી જ એને કરી શકું. એટલે હું તરત ને તરત બીજા 3 વર્ષના ના મૂકી શકું, મારે 90 દિવસ ઓછામાં ઓછા વેઇટ કરવા પડે. એના સિવાય મારી જોડે બી ફંડ્સ મારે બતાવવું પડે ઇન કેસ મારું સ્પોન્સર ના સ્પોન્સર કરી શકે, એટલે સફિશિયન્ટ કાં તો મારા સ્પોન્સરના સાઈડથી ફંડ્સ બતાવવું પડે. એના સિવાય મારે હેલ્થ એઝ અ એપ્લિકન્ટ હેલ્થ કવર લેવું પડે તમારે. પછી તમે બી કોઈ જાતની લોન લીધી હોય કે એવું ગમે તે હોય, કોમનવેલ્થ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની ઉપર કોઈ બી તમારી પહેલા લોન હોય જે તમે પૂરી ના કરી હોય અથવા તમે ટેક્સ પે ના કર્યા હોય એવું કંઈ હોય તો તમારે એ ક્લિયર કરવું પડે. અને એના સિવાય તમારે મેડિકલ એક્ઝામિનેશન કરાવવી પડે અને પોલીસ ચેક્સ તમારે બી આપવા પડે. આ રિક્વાયરમેન્ટ છે એપ્લિકન્ટ સાઈડથી અને ફેમિલી. અને બીજી વસ્તુ, આમાં મેઇન એડવાન્ટેજ તમને ફાયદો એ છે કે જેવું કે જે બીજા પર્મનન્ટ વિઝા છે પેરેન્ટ વિઝામાં, એમાં તમારે ફેમિલી ટેસ્ટ મીટ કરવું પડે, જેમાં કે તમારે એ પ્રૂવ કરવું પડે કે તમારા છોકરાઓમાંથી 50% છોકરાઓ એટલીસ્ટ ઓસ્ટ્રેલિયામાં પર્મનન્ટ રેસિડન્ટ છે કે સિટીઝન છે. એટલે કે મારા 2 છોકરાઓ હોય તો એમાંથી 1 છોકરો કે છોકરી એટલીસ્ટ ઓસ્ટ્રેલિયન પર્મનન્ટ રેસિડન્ટ હોવું જોઈએ, એ રિક્વાયરમેન્ટ છે. નોર્મલ પેરેન્ટ વિઝા જે પર્મનન્ટ પેરેન્ટ વિઝા એપ્લાય કરવું હોય એ આ કેસમાં નથી. એટલે ઘણા લોકોને કેવું થતું હોય કે એમના એટલીસ્ટ 50% છોકરાઓ કે છોકરીઓ અહીંયા ઓસ્ટ્રેલિયામાં પર્મનન્ટ રેસિડન્ટ કે સિટીઝન ના હોય તો એ કેસમાં એ નોર્મલ પેરેન્ટ વિઝા પર્મનન્ટ પેરેન્ટ વિઝા છે એ એપ્લાય ના કરી શકતા હોય, કારણ કે એમાં મિનિમમ ઓછામાં ઓછી રિક્વાયરમેન્ટ છે કે 50% એમના છોકરાઓ કે છોકરીઓ અહીંયા ઓસ્ટ્રેલિયામાં જ રહેતા હોવા જોઈએ પર્મનન્ટલી. તો એ આ રિક્વાયરમેન્ટ આ વિઝામાં નથી, એટલે તમે કન્ટિન્યુઅસલી અહીંયા તમારે 3 વર્ષ 5 વર્ષ અપ ટુ 10 યર્સ ઓછામાં ઓછું મેક્સિમમ 10 વર્ષ સુધી તમે રહી શકો છો. અને એમાં તમારે ફેમિલી ટેસ્ટ એટલે કે 50% છોકરા છોકરી અહીંયા રહેતા હોય એની જરૂર નથી. આ બહુ મોટો બેનિફિટ છે. અને એના સિવાય નોર્મલ પેરેન્ટ વિઝામાં તમારે એસ્યોરન્સ ઓફ સપોર્ટ એટલે કે એઝ અ સ્પોન્સર તમારે થોડો બોન્ડ સબમિટ કરવાનો હોય ઇમિગ્રેશન ને $10,000 $16,000 $15,000 ડિપેન્ડિંગ કે તમે કેટલા લોકોને સ્પોન્સર કરો છો, એ આ કેસમાં નથી કરવાનો હતો. એ બેનિફિટ છે.
પણ આ વિઝા અંતર્ગત પેરેન્ટ્સ પીઆર માટે એપ્લાય કરી શકશે?
હા, આ વિઝા તમે હોલ્ડ કરતા હોય, તમારી જોડે આ 870 વિઝા હોય, તો એ કેસમાં તમે જો બીજા જે વિઝા તમે એલિજિબલ થતા હોય તો તમે એ વિઝા તો તમે ગમે ત્યારે એપ્લાય કરી જ શકો છો, જેમ કે પર્મનન્ટ વિઝા છે કે વિઝિટર વિઝા છે. અથવા તો ઘણા લોકોએ કેવું છે કે એ લોકોએ પર્મનન્ટ વિઝા એપ્લાય કરેલા છે, પણ પર્મનન્ટ વિઝાનો કારણ કે પ્રોસેસિંગ ટાઈમ 20 યર્સ 20 વર્ષથી 30 વર્ષનો છે, એટલે એ લોકો અહીંયા આવી ના શકતા હોય. અથવા તો આવે તો કેવું, વિઝિટર વિઝા પર આવે અને પછી વર્ષના વિઝા હોય તો વર્ષ રહે, પછી પાછા ઓવરસીઝ જાય, પછી પાછા ફરીથી વિઝિટર વિઝા એપ્લાય કરીને આવે, એટલે એમને કેવું ટ્રાવેલ કરવું પડતું હતું. એટલા માટે મેઇનલી આ એક સ્ટ્રીમ બહાર પાડવામાં આવી છે કે જેમાં પેરેન્ટ વિઝા કોઈ એપ્લાય બી કર્યા છે અને વેઇટ કરતા હોય તો એ વિઝિટર વિઝા પર અહીંયા આવવાના બદલે આ વિઝામાં કન્ટિન્યુઅસલી એકી સાથે 3 વર્ષ કે 5 વર્ષ રહી શકે. અને સાથે સાથે તમે માન લો ખાલી 3 વર્ષ કે 5 વર્ષના વિઝા લઈને આવ્યા છો અને તમે જો ફેમિલી ટેસ્ટ અને બીજી એસ્યોરન્સ ઓફ સપોર્ટ રિક્વાયરમેન્ટ મીટ કરી શકતા હોય તો તમે નોર્મલ પર્મનન્ટ વિઝા, પર્મનન્ટ પેરેન્ટ વિઝા બી મૂકી શકો છો કે વિઝિટર વિઝા બી તમારે મૂકવું હોય તો તમે મૂકી શકો છો.
આ વિઝા હેઠળ આવતા પેરેન્ટ્સના દીકરા કે દીકરીએ કે સ્પોન્સરે શું ધ્યાન રાખવું પડશે?
સ્પોન્સર એઝ અ સ્પોન્સર, સ્પોન્સરને કારણ કે એકોમોડેશન એટલે કે રહેવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, હેલ્થ એક્સપેન્સીસ એ બધા ખર્ચા સ્પોન્સરને પૂરા પાડવા પડે, એટલા માટે મિનિમમ જે ફંડ્સની રિક્વાયરમેન્ટ હોય એ સ્પોન્સરને એઝ અ થ્રેશહોલ્ડ, જેમ કે પહેલાં આપણે વાત કરી એ રીતે સ્પોન્સરને થોડી ફંડ્સની રિક્વાયરમેન્ટ પૂરી બતાવવી પડે કે જેમાં એ પ્રૂવ કરે કે હું મારી જોડે હું સક્ષમ છું કે હું એમનો રહેવાનો ખાવા પીવાનો ખર્ચો ઉઠાવી શકું છું. અને એના સિવાય બાકી એપ્લિકન્ટ એઝ અ એપ્લિકન્ટને બી હેલ્થની હેલ્થ માન લો કે કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડે તો એના માટે હેલ્થ કવર એમને લઈ રાખવું જોઈએ કે કાલે ઉઠીને કઈ તકલીફ પડે તો એમાં હેલ્થ કવર એ કવર કરી શકે, એટલે એનો એક્સપેન્સ થાય.
પેરેન્ટ્સ વિઝા વિશે માહિતી આપવા બદલ હું વત્સલ પટેલ ફરીથી એક વખત પાર્થ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
થેન્ક યુ વત્સલભાઈ, તમે મને અહીંયા બોલાય, હું બી બહુ ખુશ છું કે હું લોકોને માઇગ્રન્ટ્સને હેલ્પ કરી શકું છું.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.